વ્યાખ્યાનમાળામાં ઘણી વાર તેઓ આવી ગયા છે, રાજકોટથી આવે છે. ઉદ્યોગપતિ છે, પરંતુ એમનો મહત્વનો ઉદ્યોગ તો ધર્મની આરાધનાનો છે. સુશાંતભાઈને હું વ્યાખ્યાતા કરતાં આરાધક તરીકે જ ઓળખાવાનું વધારે પસંદ કરું. નૌકાર મંત્ર અને અન્ય ધર્મક્રિયાઓનું ઊંડું રહસ્ય તેઓ જાણે છે અને જીવનમાં ચરિતાર્થ કરે છે. એમનો વિષય છે આજનો યુગ ધર્મ, જીવનમાં અધ્યાત્મની પ્રતિષ્ઠા, એ વિષય ઉપર વ્યાખ્યાન આપવા હું વિનંતી કરું છું.
અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર રક્ષ રક્ષ ગુરુદેવ. ઓમ રીમ શ્રીમ સપ્રાતિહાર્યાતિશય અર્હદભ્યો નમો નમઃ. ઓમ રીમ શ્રીમ પ્રાપ્તાનંત ચતુષ્ટયેભ્યો સિદ્ધેભ્યો નમો નમઃ. ઓમ રીમ શ્રીમ પંચાચાર પવિત્રેભ્યો શ્રી સુરીભ્યો નમો નમઃ. ઓમ રીમ શ્રીમ શુદ્ધ સિદ્ધાંત અધ્યાપન પ્રવણેભ્યો શ્રી ઉપાધ્યાયેભ્યો નમો નમઃ. ઓમ રીમ શ્રીમ સિદ્ધિ માર્ગ સાધન સાવધાનેભ્ય સર્વ સાધુભ્યો નમો નમઃ.
પર્યુષણ પર્વ એ જીવનના શોધનનું પર્વ છે. પર્યુષણ પર્વ જીવન સંશોધનનું પર્વ છે. પર્યુષણ પર્વ એ જીવનની સાધનાનું પર્વ છે. આ સભામાં પ્રબુદ્ધ લોકો છે, પ્રાજ્ઞ લોકો છે, પ્રારબ્ધવાન છે, પુરુષાર્થવાન છે, પણ આજે હું આપની પાસે આપનામાં રહેલા જીવન સાધકને જોઉં છું. અને એક પ્રવચનકર્તા તરીકે નહીં, પરંતુ એક જીવન સાધક તરીકે જે કંઈ પણ પરિશીલન કર્યું છે તેનો આનંદ વ્યક્ત કરવા માટે આપની પાસે બોલવાની રજા લઉં છું. વિજ્ઞાન અને અધ્યાત્મ એ બંને જગતમાં જુદી જુદી ધરી ઉપર મૂકાવાને કારણે આપણું જીવન વિષમતાને પામેલું છે. વિજ્ઞાન એ શક્તિની શોધ છે, અધ્યાત્મ એ શાંતિની શોધ છે. વિજ્ઞાનને કદાચ અધ્યાત્મની જરૂરત નથી અને અધ્યાત્મને વિજ્ઞાનની જરૂરત નથી, પરંતુ માનવીને બંનેની જરૂરત છે. વિજ્ઞાન યુગ છેલ્લા 50 વર્ષ થયા આખી પૃથ્વી ઉપર સર્વત્ર સ્વીકૃત યોગ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. ધ મટીરિયલ રાઇઝિંગ ઓફ ધ હોલ પોપ્યુલેશન ઇન ધ વર્લ્ડ હેઝ બીકમ ધ વે ઓફ લાઈફ. ભૌતિક સમૃદ્ધિ એ જીવનનું એક મુખ્ય ચક્ર બન્યું છે. તેની સામે કોઈ વાંધો ન હોઈ શકે. વી આર નોટ હિયર ટુ ડિગ્રેડ ઓર પુટ ડાઉન ધ બેનિફિટ્સ ઓફ સાયન્સ વિચ ધ હ્યુમેનિટી હેઝ રિસીવડ સો ફાર. પરંતુ વિજ્ઞાનની સાથે માનવીએ જે ભૌતિકવાદનો વેશ ધારણ કર્યો મુંડેઇન લાઈફ, તેને કારણે સમાજમાં ઘણી બધી વિષમતાઓ આવી. એ વિષમતાઓ આજે આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. ઊંચામાં ઊંચી શોધ વિજ્ઞાને માનવ જગતને આપવા છતાં પણ આપણે એક પ્રશ્નોના વમળમાં ફસાયેલા છીએ. મનોવૈજ્ઞાનિકે આધુનિક માનવીની મનોદશાનું એક સુંદર વર્ણન કર્યું છે. અહીં ઉપસ્થિત રહેલા માનવીઓનું નહીં, હો બીજા કોઈ શહેરના હશે, પણ 7 રોગથી આધુનિક માનવી જાણે કે પીડાઈ રહ્યો છે. 7 ડિસીઝીસ. સૌથી પહેલાં તો ભૌતિકવાદની વચ્ચે જીવતા માનવીમાં એક નર્વસ રેસ્ટલેસનેસ છે. એક માનસિક અજંપો છે. એ અજંપો એક જગ્યાએથી બીજે જગ્યાએ કૂદાકૂદ કરીને શાંત કરવા માગે છે, પણ અજંપો દૂર થતો નથી. બીજી તકલીફ છે એ સેન્સ ઓફ ફ્રસ્ટ્રેશન. જીવનમાં નિરાશા વ્યાપ્ત છે. સમૃદ્ધિની ટોચે રહ્યા છતાં પણ જે નિરાશા જે છે, એ નિરાશા પણ આધુનિક માનવીની એક નબળાઈ અને અશક્તિ છે. ત્રીજી વાત જે બહુ સાહજિક છે, નિમિત્તવાસી જીવ હોવાને કારણે ભૌતિક પ્રસાદનો મળવાથી એ ઇન્દ્રિય લોલુપ બનેલો છે. ખૂબ ઇન્દ્રિયોની સાથે એવો ઓતપ્રોત બની ગયો છે કે એને ઢંઢોળીને બહાર કાઢવામાં પણ તકલીફ પડી જાય. ચોથી વાત, માત્ર ઇન્દ્રિય લોલુપ નથી, તેના જીવનમાં તણાવ, ટેન્શન, સનસનાટી ભરેલા સમાચાર હોય તો જ એ જીવી શકે છે. નોટ મિયરલી સેન્સ્યુઆલિટી બટ સેન્સેશનાલિઝમ, એટલે કે એના જીવનમાં સનસનાટી વગર જીવી શકતો નથી. સવારના પોરમાં છાપું વાંચીને કે આજ કાંઈ દમ નથી, તો બીજા ભાઈબંધને ફોન કરીને પૂછે કે કાંઈ જાણવા જેવું છે કે નહીં, તો પરાણે સનસનાટી ભરેલા સમાચાર ઊભા કરે. હી ઇઝ નોટ એબલ ટુ લીવ એટ પીસ વિથ ધ વર્લ્ડ. આ ચોથી વાત છે. પાંચમી નબળાઈ છે કે તેમાં એક ભાગેડુ વૃત્તિ છે, એસ્કેપિઝમ. જ્યારે પણ ફરજ આવે ત્યારે તેમાંથી દૂર જવું એની કળા શીખી ગયો છે. છઠ્ઠી વાત છે કે તેના જીવનમાં ઈચ્છાઓ અમાપ રીતે વધેલી છે. સરકાર ભલે નાનું કુટુંબ સુખી કુટુંબ એમ કહે, પણ આપણે ઈચ્છાઓનું કુટુંબ એટલું મોટું કરી દીધેલું છે કે નાનું કુટુંબ પણ સુખીથી રહી શકતું નથી. અને આ બધા કરતાં પણ વધુમાં વધુ ખતરનાક નબળાઈ જો હોય તો એ છે કે એની બુદ્ધિમાં ધ સેન્સ ઓફ ડિસ્ક્રેશન, જે બુદ્ધિમાં થિંકિંગ એપેરેટસની લાઇટ ફેલ થઈ ગઈ છે. હકીકતમાં વી હેવ મિયરલી બીકમ ટ્રાન્સફોર્મ ઇન ટુ એ રિસીવિંગ સ્ટેશન રાધર દેન ટ્રાન્સમિટિંગ લાઈફ, લવ એન્ડ ડિલાઇટ. આપણા જીવનમાં આપણે એક દિવ્ય ચેતનાને વ્યક્ત કરવાને બદલે માત્ર એક સ્પેક્ટેટર્સ બનીને આ બધી વસ્તુઓને એકમાત્ર કરીએ છીએ, અને આપણી બુદ્ધિ બધીર માની ગઈ છે. તો આ માનવીની, વર્તમાન કાળના માનવીની આ થોડીક ભૌતિકવાદને કારણે થયેલી અવદશા છે. સમાજની જો વાત કરીએ તો ગાંધીજીએ બહુ સુંદર રીતે આપણા સમાજના સાત દૂષણોની વાત કરેલી છે, અને એ દૂષણોને પણ આપણે સંક્ષિપ્તમાં જોઈને આપણા મુખ્ય વિષય ઉપર આજે આવવું છે. સિદ્ધાંત વિહોણો સમાજ બન્યો છે, નીતિ વગરનો વ્યવસાય બન્યો છે, વિવેક વગરનો ભોગ બન્યો છે, શ્રમ વગરનું ધન મળે છે, ચારિત્ર વગરનું શિક્ષણ મળે છે, માનવતા વગરનું વિજ્ઞાન વધ્યું છે, અને સમર્પણ વગરની ભક્તિ વધી છે. વર્તમાન કાળમાં વ્યક્તિના જીવનમાં જે કંઈ પણ અસમતુલન છે એ સમાજમાં આબેહૂબ રીતે આપણે આ જોઈ શકીએ છીએ. જ્ઞાની પુરુષો કહે છે કે આ અશાંતિ, આ ભય, એ ફિયર સાયકોસિસ હેઝ સીઝ ધ હોલ ઓફ સોસાયટી. આખા સમાજમાં સુખીમાં સુખી માણસને પણ આવતીકાલ શું થશે એનો ભય છે. એ ફિયર સાયકોસિસ હેઝ સીઝ ધ સોસાયટી. તો આ અશાંતિ, આ ભય અને સંઘર્ષ ક્યાંથી આવ્યો? જ્ઞાની પુરુષોએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે, તીર્થંકરની આજ્ઞાના અનાદરમાં અશાંતિ છે, સિદ્ધની આજ્ઞાના અનાદરમાં ભય છે. એકમાત્ર સિદ્ધનું સ્થાન જ ભય મુક્ત છે. આપણે તો બધા સ્થાન ભ્રષ્ટ છીએ. ઇટ્સ ધ ઓનલી પ્લેસ વેર વી વિલ નેવર બી ડિસ્પ્લેસ્ડ. અહીંયા તો વી આર ઓલ ડિસ્પ્લેસ્ડ ફ્રોમ વોટ એવર પોઝિશન વી આર. અને કહે છે કે તીર્થના અનાદરમાં સંઘર્ષ છે. સંક્ષિપ્તમાં એક જ શબ્દમાં કહીએ તો આ અશાંતિના મૂળમાં અધ્યાત્મનું અનુસંધાન છૂટી ગયું છે. બધી જ પ્રવૃત્તિઓ કરીએ છીએ, પણ જીવનમાં જે એક અધ્યાત્મનું અનુસંધાન બની રહેવું જોઈએ, અને એ અધ્યાત્મ આધારિત આપણી સમૃદ્ધિ અને શાંતિનો પાયો થવો જોઈએ, તેને કોણ જાણે કઈ ઘડીએ વી હેવ પોસ્ટપોન્ડ ઇટ ડેલિબરેટલી. રાજી ખુશીથી આપણે આ અધ્યાત્મના સામ્રાજ્યના નાગરિક બનવાનું રાજીનામું આપ્યું છે. પાંચ અજ્ઞાનનો આપણે સતત રીતે સ્વીકાર કરીને આ સમાજના જીવનમાં આપણા વર્ષો વિતાવી રહ્યા છીએ. પાંચ અજ્ઞાન અધ્યાત્મના યુગમાં આ પાંચ અજ્ઞાન કયા છે સમજવું પડશે. વૈજ્ઞાનિકોએ પણ આજે પુરવાર કર્યું છે, એ વિષય બાજુએ રાખીને એ પાંચ અજ્ઞાન કયા છે, તો કે આ વિશ્વમાં સર્વોપરી સામ્રાજ્ય ચૈતન્યનું છે. સ્પિરિટ રૂલ્સ સુપ્રીમ ઓવર ધ વર્લ્ડ. આ જગત ઉપર સામ્રાજ્ય એક સર્વોપરી ચૈતન્યનું છે અને એ સામ્રાજ્ય ક્ષેત્ર અને કાળથી બદ્ધ નથી, સર્વોપરી છે, સર્વોદયી છે, સર્વને પ્રાપ્ત છે. તેનો હું અંશ છું. આઈ એમ અ પાર્ટ ઓફ ધેટ હોલ ડિવાઇન કોન્શિયસનેસ. તેનો એક હું અંશ છું. બ્રહ્માંડમાં સમુત્ક્રાંતિમાં આ માનવ એ પ્રભુનું ઊંચામાં ઊંચું બનેલું વરદાન છે. એ સમુત્ક્રાંતિની જગ્યાએ આપણે માત્ર પ્રગતિ અને વિકાસની વાત કરીએ છીએ, માનવની ઉત્ક્રાંતિની વાત કરતા નથી. એક ભ્રામક ભૌતિકવાદની વિકાસની વાતમાં આખી માનવજાત ફસાયેલી છે. 5% ઓફ મોર ફિઝિકલ ગુડ્સ ડુ નોટ કોન્ટ્રીબ્યુટ ટુવર્ડ સોસાયટીઝ હેપીનેસ. પણ આપણને થોડુંક કાપડ વધારે બને, થોડોક કોલસો વધારે બને, થોડાક હીરા વધારે એક્સપોર્ટ થાય એટલે માનીએ કે આ દેશ પ્રગતિ કરી રહ્યો છે. એક પ્રગતિ અને વિકાસના ભ્રામક ખ્યાલમાં આપણે આપણા મૂળભૂત કાર્યને આ જગતમાંથી જાણે કે ભૂલી ગયા છીએ. એ ચૈતન્યનો હું એક અંશ છું અને જગતના જીવો સાથેનો મારો સંબંધ અતૂટ છે. ઇટ્સ એન ઇન્ફિનિટલી ઇન્ટરકનેક્ટેડ, ઇન્ટર રિલેટેડ, ઇન્ટરડિપેન્ડન્ટ સોસાયટી. એક પણ માણસની અવગણના કરીને મહાવીરનો ધર્મ થઈ શકતો નથી. અને એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે મારી પૂજા કરતા પહેલા, મારા વંદન કરતા પહેલા, મારું અનુષ્ઠાન કરતા પહેલા જગતના પ્રાણી માત્રની સાથે તારો મૈત્રી ભાવ અખંડ કરજે. જગતના જીવો સાથેનો મારો સંબંધ અતૂટ છે. અને પાંચમી વાત, જે અજ્ઞાનને આપણે જાણી બુઝીને આપણા ચેતનામાંથી બહાર નથી લાવતા, કે પૂર્ણતા એ તારું લક્ષ્ય છે. પરફેક્શન ઇઝ ધ ઇનબિલ્ટ ડિઝાયર ઓફ ધ યુનિવર્સ. આ વિશ્વ રચનાનું એકમાત્ર કાર્ય પ્રત્યેક જીવને પોતાના શુદ્ધ સ્વરૂપ પમાડવાનું છે. પરફેક્શન ઇઝ ધ ઇનબિલ્ટ ડિઝાયર ઇન મેન. માનવીમાં પણ એક પૂર્ણતા થવા માટેની અંદરમાં જિજ્ઞાસા અને જીજીવસા છે. જ્યાં સુધી એના પોતાના સત સ્વરૂપને, ચિત્ત સ્વરૂપને, આનંદ સ્વરૂપને, ઈશિત્વ અને વશિત્વ સ્વરૂપને તે પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી એને આ બહાર ફરવાનું ચાલુ રહેશે. અમારા ગુરુ મહારાજ ઘણીવાર વ્યંગમાં કહેતા આ વ્યાખ્યાનોનું શરૂ થયું એટલે કે તમને બધાને ચાર કુટેવો પડી છે, કે એક પ્રવચનની, એક પરિસંવાદની, એક પર્યટનની અને એક પરદેશ જવાની. એમાં પરમાત્મા ભૂલાઈ ગયા છે. બહુ જ માર્મિક રીતે કહેતા હતા કે વી હેવ જસ્ટ સબસ્ટિટ્યુટેડ ધ રિયલ રોલ ઇન અવર લાઈફ ફોર ધીઝ મુંડેઇન થિંગ્સ. અમારા મિત્ર પણ એ જ કહેતા હતા કે હવે વયસ્ત થયા પછી આ બધી વસ્તુઓનો ક્યાંક અંત આવવો જોઈએ. મેં કીધું નમોરી અંતાણા, આપણે બંને શરૂ કરીએ. આપણા જીવનમાં આ અધ્યાત્મની ઉષાનો જે એક યુગ આવ્યો છે, જૈન સંઘ પાસે આજે હું નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે આવતા 10-15 વર્ષમાં એક સંઘ તરીકેનું આપણું જે પરમ કર્તવ્ય છે, એ પરમ કર્તવ્યને જો સમાજમાં જીવવા માટેની કોશિશ નહીં કરીએ તો આવતીકાલની પેઢી આપણને કહેવાની છે કે અમારા પૂર્વજો પાસે આટલો અદ્ભુત વારસો હોવા છતાં પણ અમને માર્ગ રહિત કરીને મૂકીને ગયા છે. કેન્દ્રમાં અધ્યાત્મ અને પરિઘમાં વિજ્ઞાન એ વર્તમાન યુગનું જીવન છે. વિજ્ઞાનનો અનાદર થઈ જ ન શકે, બટ ધ મોટિવેશન હેઝ ટુ ચેન્જ. એટલા માટે જ આચારાંગમાં ભગવાન મહાવીરને મૂલવતા મહાપુરુષોએ કહ્યું છે કે હી વોઝ નોટ એન્ટી સોશિયલ, હી વોઝ એન્ટી મટીરિયલ. એ સમાજદ્રોહી નહોતા, પૂતગલ વિદ્રોહી હતા. અને એ જ હકીકતમાં આપણું સાચું સ્વરૂપ છે. તીર્થંકરોનું દર્શન આપણી હકીકતમાં શ્રીમંતાઈ. શ્રેષ્ઠી કોને કહે? જે ધનવાન હોય તે નહીં, પણ જેને પ્રભુ મળ્યા તેને શ્રેષ્ઠ. ઈષ્ટને આગળ શ્રેય લાગેલો, પ્રભુ મળ્યા તે શ્રેષ્ઠી કહેવાય, ધન મળ્યા તે શ્રેષ્ઠી કહેવાય નહીં. આપણે શ્રેષ્ઠીવર્યનું ઇલકાબ ખોટી જગ્યાએ વાપરીએ છીએ. તીર્થંકરોનું દર્શન કોઈ દિવસ પણ જૂનું થતું નથી. ઇટ નેવર બીકમ્સ આઉટ ઓફ ડેટ. અપ્રતિબદ્ધ છે, અનાહત છે, પણ આપણે તેને વર્તમાન સમાજના રેલેવન્સમાં મૂલવવાનો પુરુષાર્થ કરવો પડશે. ઇટ નેવર બીકમ્સ આઉટ ઓફ ડેટ. તો આજે પણ આ તીર્થંકરના દર્શનનું આપણને ક્યાં ઉપયોગ છે તે જોવા માટે આપણે કોશિશ કરીએ. તીર્થંકરોનું દર્શન જીવનમાં નિશ્રેયસ અને અભ્યુદય સમૃદ્ધ બનાવે અને મોક્ષમાં પણ લઈ જાય એ બંને વસ્તુ તીર્થંકરના દર્શનમાં રહેલી છે. જૈન કુળમાં જન્મેલી વ્યક્તિ સમૃદ્ધ જ હોય, સમૃદ્ધિ જૈન કુળમાં નહીં હોય તો ક્યાં હશે? લક્ષ્મી રોજ સવારના પોરમાં જૈન કુળના બારણા ઉપર આવીને ઉભી રહે છે કે મારે તો તારી સેવા કરવી છે. પણ એ શ્રેષ્ઠી કેવો કે સમૃદ્ધિનો ઉપયોગ પોતાના માટે નહીં સમાજના માટે કરે છે, માટે આપણે શ્રેષ્ઠી વર્ય છીએ. નિશ્રેયસ અને અભ્યુદય એ જૈન સંઘને વરેલી પોતાની બાપાની મળેલી મિલકત છે. અને ત્રીજી વાત છે કે જેને પણ આ દર્શનને પોતાના જીવનમાં પ્રાપ્ત કર્યું છે એને પ્રકૃતિ ઉપરનું પ્રભુત્વ મળે છે. ભગવંત મહાવીરે આ અધ્યાત્મનો માર્ગ એ કોઈ ઇટ ઇઝ નોટ એન એસ્કેપ રૂટ, જીવનથી ભાગી જવાનો, સમાજથી ભાગી જવાનો આ કોઈ અધ્યાત્મનો માર્ગ નથી. જીવનમાંથી અશાંતિ ભગાડવાનો માર્ગ છે, સમાજમાંથી સંઘર્ષને દૂર કરવા માટેનો આ અધ્યાત્મનો માર્ગ છે. આવા અધ્યાત્મના યુગની પ્રતિષ્ઠાનો વર્ગ આવ્યો છે. સામાન્ય રીતે જૈન સંઘમાં એક ગેરસમજ પ્રવર્તે છે કે જાણે કે મારે મોક્ષની સાધના વૈયક્તિક રીતે કરવાની છે, એટલે કે સમાજથી છૂટા પડીને મારા પોતાના ચિંતન મનનમાં રહીને મોક્ષની પ્રાપ્તિ કરવાની છે. આ એકાંગી વાત છે. જ્યારે પણ એક વ્યક્તિની ચેતના નિર્મળ બને છે, જ્યારે પણ એક વ્યક્તિ અધ્યાત્મને સ્પર્શે છે, ત્યારે એની પ્રભા સમાજમાં ફેલાયા વગર રહેતી નથી. અને એ દ્રષ્ટિએ એ આનુષંગિક છે. જેમ જેમ વ્યક્તિની નિર્મળતા વધે તેમ તેમ એ સમાજની પણ વિરાસત વધતી જાય છે. અને એટલા માટે જ અમારા જંબુવીજી મહારાજ સાહેબ બહુ સ્પષ્ટ રીતે કહેતા કે સમાજમાં વર્તમાન કાળમાં વ્યાપેલી અશાંતિ, દુર્ઘટનાઓ અને કળિયુગના બનાવોમાંથી બચવાનો એકમાત્ર અને એકમાત્ર ઉપાય છે. તમે શેરીમાં જઈને યુદ્ધ નહીં કરી શકો, તમે કોઈ ગુંડાગીરી કરવા માટે જઈ નહીં શકો. તમારા માટે એકમાત્ર ઉપાય છે કે તમારી નિર્મળતાની ઊંચાઈ વધારો. રેઈઝ ધ હાઈટ ઓફ યોર પ્યોરિટી એન્ડ થિંગ્સ વિલ સ્ટાર્ટ કમિંગ ઇન ઓર્ડર ઇન યોર અરાઉન્ડ યોર સેલ્ફ. કળિયુગ ગમે તેટલો પણ હતે, પણ જેને પણ પોતાની ચેતના નિર્મળ કરી છે એને તો મારે તો સુષમાથી દુષ્મો, મારે તો હકીકતમાં સુષમ કાળ કરતાં પણ આ દુષ્મ કાળ પ્રભુ ઘણો સારો છે કે મને આવા કાળમાં પણ તમે યાદ આવો છો, તમારી ભક્તિ કરવાની મને તક મળેલી છે. તો આ દ્રષ્ટિએ આ અધ્યાત્મ યુગની પ્રતિષ્ઠા સમાજમાં કરવા માટેનો એક સહયોગ અને સહ અસ્તિત્વની આપના ચરણમાં વિનંતી છે. વી હેડ ઇનફ ઓફ કોમ્પિટિશન એન્ડ કોન્ફ્લિક્ટ. સમાજમાં હરીફાઈ અને સંઘર્ષના સંબંધો ઘણા વર્ષો ચાલ્યા. લેટ અસ હેવ એ ડોન ઓફ એન એરા વેર વી હેવ કોઓપરેશન એન્ડ કોલાબોરેશન. સહજીવન અને સહ અસ્તિત્વથી આપણે સાથે રહીને એક કાર્ય કરવું છે, બહુ દુષ્કર નથી. હકીકતમાં પોતાના ઘરમાં જવું, પોતાના ઘરમાં રહીને પોતાના ઘરની વાત કરવી એ સહેલામાં સહેલી ચીજ છે. તો અધ્યાત્મ યુગ અથવા તો અધ્યાત્મ યોગની પ્રતિષ્ઠા માટેની વ્યક્તિગત અને સામાજિક ક્ષેત્રની શું વિશિષ્ટ જવાબદારીઓ વર્તમાન કાળમાં છે તેને આપની પાસે મૂકવાની ભાવના રાખું છું. મેં આપને આજે જીવન સાધકો તરીકે જોયા છે અને જીવન સાધકો તરીકે આપની સાથે સહયોગની મારી ભાવના છે. વ્યક્તિગત ક્ષેત્રે પાંચ ચીજ આપણા જીવનમાં અધ્યાત્મને લાવવા માટે જો આપણે આજે વચનબદ્ધ બનશું દેવગુરુની સાક્ષીએ તો કદાચ 5-10 વર્ષમાં ઇતિહાસ બદલી જશે. અને એની સૌથી પહેલી જરૂરત છે આપણે બધાએ માત્ર લોક સુધારના સ્તૂપો ઊભા કરવાને બદલે આત્મ સુધારણાનો પુરુષાર્થ કરીએ. માત્ર ઉપરછલ્લી ચેતનામાં રહીને જે પરોપકારના કાર્યો થાય છે તે અલબત્ત સારા છે, પણ ચેતનાના ઊંડાણમાં જે પુરુષાર્થ ઉત્પન્ન કરીને એક સમતા પ્રાપ્ત કરવાની છે, ધ ઇક્વેનિમિટી, તેને પ્રાપ્ત કરીને આપણે આપણા જીવનને પોતાને જ સુધારવાની વાત કરીએ. અર્નેસ્ટ હેમિંગવે બહુ સુંદર વાત કરેલી છે. ધ બેસ્ટ રેવોલ્યુશન ઇન ધ વર્લ્ડ ઇઝ ધ વન મેન રેવોલ્યુશન રૂટ. ક્રાંતિનો ઊંચામાં ઊંચો કોઈ માર્ગ હોય આ જગતમાં તો તે વ્યક્તિગત જીવનની સુધારણાની ક્રાંતિનો માર્ગ છે. આપણે આજે નક્કી કરીએ કે આવતા 2-5 વર્ષમાં મારે મારા જીવનની આજુબાજુમાંથી જે કંઈ પણ છોડવા જેવી ચીજ છે તેને છોડીને મારી શુદ્ધ ચેતનામાં મારે પ્રતિષ્ઠિત બનવું છે. કેટલો સહેલો માર્ગ છે સ્વસુધારણાનો. અને જગતમાં આજે સલાહ દેવાનો સમય પણ રહ્યો નથી. હવે એવરીબડી નોઝ, દરેકને ખબર છે પોતાને કેમ જવું માટે, બીજાને સુધારવા માટેની ચિંતા કરી અને આપણે આપણું આયુષ્ય ગુમાવીએ છીએ. લેટ અસ ઓલ રિઝોલ્વ કે મારે હવે મારા જીવનમાં શક્ય હોય તેટલી સ્વસુધારણા કરવી છે. અને સ્વસુધારણા આવશે ત્યાર પછીની બીજી મહત્વની વાત છે, જેની બેને પણ વાત કરી, કે આપણા જીવનમાં જે વર્તમાન કાળનો સંઘર્ષ છે, વર્તમાન કાળનો નિસ્તેજ બની ગયેલો જે ધર્મ છે, આટલો બધો ધર્મ થાય છતાં પણ આવતીકાલનો ભાઈ, આટલી બધી ધર્મ કરણી કરીએ છતાં પણ તે જ નહીં. 5 લાખ જ્યુઝ અમેરિકામાં અમેરિકન સરકારને હલાવી શકે અને 1 કરોડ જૈન તીર્થંકરના શાસનને પ્રાપ્ત કરેલા, જેનું કે આજે નેશનલ પર્સ્પેક્ટિવમાં કોઈ જાણે કે એનું ઉપજણ નથી. કારણ શું છે? કે આપણા જીવનમાંથી ન્યાય સંપન્ન વૈભવ દૂર ગયો છે. ન્યાય સંપન્ન વૈભવ એ જૈન સંઘની પાયાની વાત છે, એનો મૂળાધાર છે. આપણા જીવનમાં ન્યાય વગરનું મારે કાંઈ જ જોતું નથી. ન્યાય સંપન્ન વૈભવ હું તો મારા પોતાના નાના જીવનના અનુભવથી કહું છું કે એક અપ્રમાણિક માણસ જો જીવનમાં કમાઈ શકતો હોય તો એના કરતાં પ્રમાણિક માણસ 10 ગણો કમાઈ શકે છે. પણ આપણને એવી શ્રદ્ધા રહી નથી અને 5-10 વર્ષમાં આપણે આપણું જાણે કે ખાનગીમાં વાત બતાવીને ચાલી જવી છે. આ ન્યાય સંપન્ન વૈભવ એ જૈન સંઘનો મૂળાધાર છે. આજે એની પ્રતિષ્ઠા કરવી પડશે આપણે આજે, અને એ થશે તો આપોઆપ ઘણી બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે આપણા જીવનમાં ગોઠવાઈ જશે. ત્રીજી વાત છે, એ પણ એટલી જ મહત્વની છે. સમાજનો સુખી બનેલો 5% વર્ગ, તેને સ્પર્શતી આ વાત છે. અને તે છે આપણા જીવનમાં સ્વેચ્છાએ સાદાઈને સ્વીકારો. વોલન્ટરી સિમ્પ્લિસિટી ઇન લાઈફ ઇઝ ધ ગોલ ઓફ મોડર્ન સિવિલાઇઝેશન. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હમણાં જ જે બધા વૈજ્ઞાનિકો મળેલા હતા, માનસશાસ્ત્રીઓ સમાજશાસ્ત્રીઓ મળેલા હતા, અને એણે જગતને એક વિનંતી કરી, એ રિક્વેસ્ટ ધ એફ્લુઅન્ટ પીપલ ઓફ ધ વર્લ્ડ, જગતના શ્રીમંત લોકોને, સુખી લોકોને અમે વિનંતી કરીએ છીએ કે ઇફ યુ ડુ નોટ હેવ વોલન્ટરી સિમ્પ્લિસિટી ઇન યોર લાઈફ એન્ડ ઇફ યુ ડોન્ટ એક્સેપ્ટ એ વોલન્ટરી કંટ્રોલ ઓવર યોર સ્પેન્ડિંગ, આ જગતમાં રહેલી અડધી ભૂખી વસ્તી એ ભૂખથી દૂર નહીં થઈ શકે. જગતમાં પૃથ્વી બ્રહ્માંડમાં તરતું જહાજ છે, એક બ્રહ્માંડમાં તરતું જહાજ છે. એમાં એક ડેક છે, સેકન્ડ ક્લાસ છે, ફર્સ્ટ ક્લાસ છે અને એર કન્ડિશન ક્લાસ છે. હવે કદાચ ડેકના ક્લાસમાં એક કાણું પડે તો એર કન્ડિશન ક્લાસનો વર્ગ બચી જવાનો છે ને? ના, એમાં શું વાંધો છે? આ તો ડેકમાં કાણું પડ્યું છે. આ યોગીઓએ કહ્યું છે કે અમે જગતના સુખી અને શ્રીમંત લોકોને કહીએ છીએ કે તમારા જીવનમાં જો સ્વેચ્છાએ સાદાઈ નહીં સ્વીકારો તો 21મી સદીનું દ્વારોદ્ઘાટન પણ કદાચ આ માનવતા કરી શકશે નહીં. જૈન ધર્મની આ એક અદ્ભુત દેન છે, સ્વેચ્છાએ સાદાઈ. બધા સંયમોની જ્યારે વાત આવે છે તેમાં ઉપકરણોનો સંયમની વાત આવે છે શાસ્ત્રમાં. અહીં જે કંઈ પણ વાત છે એ શાસ્ત્ર સાપેક્ષ છે. આપણે આપણી કાયિકી અને ભૌતિકી જરૂરિયાત એટલી બધી વધારી દીધી છે કે એ જરૂરિયાતને પૂરી કરવામાંથી જ આપણે બહાર નીકળી શકતા નથી. અને એની ઉપર એક સામાજિક રીત રિવાજોની પેચીદી ચાલ. મુંબઈમાં સમય કેમ લૂંટાવવો એ તમને બધાને બહુ સરસ આવડે છે. હાઉ ટાઈમ કુડ બી વેસ્ટેડ, યુ આર ઓલ એક્સપર્ટ્સ. કઈ રીતે કે કેટલા ફંક્શન્સમાં જાઉં, કેટલા સમારોહમાં જાઉં, કેટલા લગ્નોમાં જાઉં, પણ હકીકતમાં જે આ મૂલ્યવાન સમય છે આપણા જીવનના ઉદ્ધારને માટેનો, તેના માટેનો આપણે સમય. સ્વેચ્છાએ સાદાઈ એટલે ધ લક્ઝરી ઓફ વેસ્ટિંગ ટાઈમ ઓલસો મસ્ટ સ્ટોપ. આ જ્યારે સ્વેચ્છાએ સાદાઈ આવે છે ત્યારે ખુમારી આવે છે જીવનમાં. જગતમાં મારે કાંઈ જોતું નથી, તમારે જોતું હોય તો મારે દેવું છે. આવી જ્યારે જૈન ધર્મની આ એક રીત છે. અને એટલા માટે જ દુષ્કાળ આવતો તો ત્યારે ખરડો કરવા માટે પૂર્વના મહાજનો ગયા નથી, પોતાના ભંડાર પોતે જ ખોલી દીધેલા છે. આવા જે દ્રષ્ટાંતો, આના આપણે વારસદારો છીએ,
જે દુષ્કાળ ભયંકર આજે ગુજરાતમાં થયો છે, હૃદય દ્રાવક સ્થિતિ છે, કહી ન શકાય એવી સ્થિતિ છે, ત્યારે આજે જો આપણે આ પર્યુષણ પર્વમાં ઉપવાસની બાધા ન લઈએ, તપની ન કરીએ, પણ ઓછામાં ઓછું એટલું તો નક્કી કરીએ કે આ દુષ્કાળ દૂર ન થાય ત્યાં સુધી ઓબેરોયમાં 100 રૂપિયાનું મારે ભોજન જમવું નથી. આ પણ સ્વેચ્છાએ સાદાય છે. અને એક વખત જૈન સંઘના અગ્રેસરો નક્કી કરશે કે અમારે જીવનમાં સાદાઈ જોઈ છે, આખો સમાજ સાદો થઈ જશે. ધે શેલ હેવ ટુ ફોલ ઇન લાઈન. આપણે આપણી માનસિક નબળાઈને કારણે વ્યવહારિક પ્રસંગોમાં જે શરમને ભાવે જઈએ છીએ, આ દુષ્કાળમાં આપણે બીજી રીતે જોઈએ. બહુ જ યાદ આવી જાય છે પન્યાસજી મારા સાહેબની વિશિષ્ટ કહેવાની રીતથી. રાજસ્થાનમાં જ્યારે હતો, ખૂબ સુંદર ભક્તિ શ્રાવકો કરીને જમાણે આપણને 12:30-1 વાગે સાહેબ પાસે ગયો. સાહેબને કીધું, સાહેબ શ્રાવકો શું સુંદર ભક્તિ કરે છે, આ ભક્તિ બીજે ક્યાંય જોવા નહીં મળે, પાણીનો ગ્લાસ જોવા નહીં મળી શકે. સાહેબજીએ પ્રશ્ન પૂછ્યો, એમ આટલી બધી સરસ ભક્તિ થાય છે, તારી પાસે પૈસા કેટલા છે? મેં કીધું, સાહેબ આને એને ક્યાં લેવા દેવા છે, કંઈ કોઈ વાર નહીં. અને પન્યાસજી મારા સાહેબ એમ પૂછે કે તારી પાસે પૈસા કેટલા છે? મેં કીધું, ગુરુ પારતંત્રને કારણે જૂઠું તો બોલવું નહોતું. કીધું, સાહેબ 10 લાખ રૂપિયા તો છે. એમ તું પેટ ભરીને જમવા આવ્યો? તો સાંભળ, આ 10 લાખ રૂપિયા એ 10 લાખ જીવોને એક ટંગ ભૂખ્યા રાખવાનું પાપ તે સાંગર્યું છે. સંસારમાં કોઈ ભૂખ્યો માણસ નથી કે તને એને જમાડવાનું મન થાય છે અને આ પાપ સંગરવાનું મન થાય છે. નક્કી કરાવેથી કે જીવનમાં આ શરીર ઉપર ખોટી ખોટા ખર્ચ તારી રીતે નહીં કરી શકે. આ સ્વેચ્છા એ સાદાઈની એક ખુમારી છે. જીવનમાં જેને કાંઈ જોતું નથી એને પ્રકૃતિ બધું જ દેવા માટે સામે ચાલીને આવે છે, અને જેને જોઈએ છીએ તેને ન નમવાની જગ્યાએ નમવું પડે છે. આ મસ્તક કેટલી જગ્યાએ આપણે નમાવ્યું છે ન નમવાની જગ્યાએ, અને 3 લોકના નાથના ચરણમાં આપણે મસ્તક મૂકતા મૂકતા તો જે વિચાર કરીએ છીએ. સુંદર વાત છે આચાર્યની કે જેણે અરિયંતના ચરણમાં મસ્તક મૂક્યું છે તે જગતના જીવો ઉપર પોતાનો પગ મૂકે. હકીકતમાં પ્રત્યેક જીવની સાથે આપણો પ્રેમનો સંબંધ બરાબર જળવાઈ રહેવો જોઈએ. તો આ ત્રીજી વાત છે, સ્વેચ્છા એ સાદાઈ નહીં. સૌ વ્યક્તિઓ નક્કી કરે કે અમારે અમારા જીવનમાં આ સાદાઈને હવે એક ધર્મ તરીકે સ્વીકારવી છે, તો આ દુષ્કાળ પડતા પણ બંધ થઈ જાય. હકીકતમાં માનવી પાસે આ પ્રકૃતિના કાયદાઓ બદલાવવાની શક્તિ છે. હી હેઝ ધ સ્ટ્રેન્થ ટુ ચેન્જ ધ ફિઝિકલ લોઝ. પણ ક્યારે? કે જ્યારે તે પોતાની ચેતનામાં સાચી રીતે પ્રતિષ્ઠિત બને ત્યારે. ચોથી વાત પણ બહુ મહત્વની છે, અને તે છે આપણા જીવનમાં પ્રતિજ્ઞાનું મહત્વ નહિવત બની ગયું છે. પચ્છખાણથી વર્તમાન કાળનો પ્રબુદ્ધ માણસ જાણે કે છેટો થઈ ગયો છે. પ્રતિજ્ઞાબદ્ધ જીવન એ શ્રાવકનો એક આભૂષણ છે. પ્રતિજ્ઞા, મારે મારા જીવનમાં આટલી વસ્તુનો જ ઉપયોગ કરવો છે, મારે મારા જીવનમાં ભગવાનની આજ્ઞા મુજબનું જ જીવન જીવવું છે, મારે મારા જીવનમાં ભગવાને બતાવેલા સામાયિક રૂપી ધર્મને પ્રતિષ્ઠિત કરવા માટે આવશ્યકમાં જીવન જીવવું છે. કુદરત એ ઉપભોગ્ય નથી, એ હકીકતમાં સેવ્ય છે. કુદરતની સાથેનો મારો સંબંધ ગમે તેમ કુદરતની સંપત્તિને વાપરવાનો નથી. કુદરતની સાથે મારું પ્રતિજ્ઞાબદ્ધ જીવન જ્યારે બનશે